પૂજ્ય બેનશ્રી ચંપાબેનના સમયસાર કળશ 37, 38, 39 ગાથા 58-66 નો સાર.
પાંચ પ્રકારના રંગો, ગંધો, આ બધા જે બાર ના જે ઠંડી લાગે, ગરમી લાગે, નાન તે બધા બધું બારનું એ બધે ઉપરથી દ્રષ્ટિ ઉઠાવે, ચેતનમાં દ્રષ્ટિ ઉઠાવી દે. એ તો તારું છે નહીં, તો જળ પ્રત્યક્ષ દેખાય. વિભાવ ભાવ રાગ બેસાદી એ વિભાવ છે, એ તારા પુરુષાર્થ મને એ તારું. પણ ઓલા ભેદભાવ જે સમ્યક દર્શન કર્યા છે, એમાં તને સ્વાનુભૂતિ પ્રગટે છે, તારી તારી સ્વાનુભૂતિ થાય છે. પણ એ અધૂરી પર્યાય પૂરતો તું નથી. છઠ્ઠે સાતમે ગુણસાને ઝીલનારા મુનિ છઠ્ઠે સાતમે ગુણસાને ઝીલા કરે છે સ્વાનુભૂતિ નથી. જરાક વાર આવે ને અંતરમાં જાય, જરાક વાર આવે ને અંતરમાં જાય, એ સ્વાનુભૂતિ ની પર્યાય પ્રગટે. વાણી એટલા પૂરતો તું નથી, સ્વાનુભૂતિ ની પર્યાય તારામાંથી, પણ એટલા પૂરતો તું નથી. હજી તારે પર્યાય હજી પરિણતિ પૂરી કરવાની, હજી એટલા પૂરતો તું નથી. પછી શ્રેણી ચડે, શ્રેણી ચડે તો શ્રેણી એ પણ તારું મૂળ સ્વરૂપ ઠેઠ પૂરો પહોંચી જાય. કેવળ મને કરે તારી પૂર્ણ પર્યાય થાય, પણ દ્વેલ તો તારું એનાથી અનંત શક્તિથી કરે. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, પણ એ પર્યાય જેટલો તો નથી, તો અનંત શક્તિ અંદર મારે છે એ પણ ભેદ છે. પણ દ્રષ્ટિ તારી અખંડ દ્વેલ ઉપર નથી, પછી એમાંથી સાધનાની પર્યાયો પ્રગટ થાય. અંતરદ્રષ્ટિ જોનારને એક સર્વોપરી તત્વ જ દેખાય છે, પછી સર્વોપરી તત્વ બધાની ઉપર રહેનાર, બધાથી ઉપર, ઉપર ને ઉપર, અનંતા ગુણો ને અનંતી પર્યાયો દેખાય. પર્યાય નહીં, સર્વોપરી તત્વ આ બધાનો રાજા છે. એ રાજાના હાથમાં દોરી છે સર્વોપરી તત્વ છે. ભેદ આત્મા જેમાં કોઈનો ભેદ, એમાં કોઈ એમાં ગુણના પર્યાય ભેદભેદ થતા નથી, એવું સર્વોપરી તત્વ બધામાં ઉર્ધ્વ રહેનાર એવો જે તત્વ, એના ઉપર દ્રષ્ટિ થતી નથી. આચાર્ય ચૈતન તત્વને સારે બાજેથી સ્પષ્ટ કરીને બતાવી દીધું. આમાં તો એમ કીધું ઓલામાં પૂતગળથી બી એમ જાગાદી, પણ આ તો એકદમ સ્પષ્ટ કરી દીધું. બધે થી બિન ક્યાંય રોકાતો નહીં, કે તને એમ થાય કે ગુણસ્થાની પર્યાયો છે તો સ્વાનુભૂતિ નહીં પર્યાય, તો મારી પર્યાય પણ એટલા પૂરતો તું નથી. કોઈ અધૂરી પર્યાય પૂરતો પણ તું નથી, ઉપર નથી અધૂરી ને પૂરી પર્યાય છે. પર્યાય છે બે જ્ઞાન નું સર્વસ્વ એમાં આવે છે. બધા જુદા કરીને એક આત્માને અખંડ દ્રષ્ટિ કરે એવી વાત સાધના વચમાં આવે, સાધનાને ગણ કરીને એક દ્રઢ દ્રષ્ટિ કરવાનું છે. દ્રઢ ઉપર દ્રષ્ટિ કરો, આત્માનું અખંડ સ્વરૂપ કેવું છે એ બતાવે. નિશ્ચય ને દ્રવ ને આશ્રય પ્રવૃત્તિ રહે છે, દ્રવ નો આશ્રય કરે છે, વ્યવહાર ને પર્યાય ને આશ્રય છે. વ્યવહાર ને ગ્રહણ કરે ને દ્રવ ને આશ્રય જે નિશ્ચય ને છે, જે દ્રવ ને ગ્રહણ કરે છે એની અંદર બધી જે સાધના ને પર્યાયો ગુણસ્થાન વ્યવસ્થા જે બધાને ગ્રહણ કરીને એ બધું સાધન છે. આચાર્ય કે જે જેનું હોય એની સાથે જ રહે, તો આ તો બધું શરૂ થાય સાધનાની પર્યાય અને પછી પૂરી થાય છે. માટેનું મૂળ સ્વરૂપ નથી કે દૂધ ને જળ એ બે ભેગા હોય તો દૂધ ને જળ ખૂબ જુદા પડી જાય છે, અને અગ્નિની જે ઉષ્ણતા છે એ ઉષ્ણતાનો તો સંબંધ, અગ્નિ સાથે ઉષ્ણતાનો સંબંધ તો તાદાત્મ્ય રહે છે. એમ આત્માનો સંબંધ જે એનો સ્વભાવ જે જ્ઞાયક સ્વભાવ છે એ તાદાત્મ્ય છે. જે નિગુદમાં જાય તો એક નાયક સ્વભાવ એમ, અને સિદ્ધ થાય તો એક નાયક સ્વભાવ એમ. જે પર્યાય જે સાધનાની પર્યાય પૂરી થાય છે ને કેવો જ્ઞાની તો પર્યાય છે, તો પેદા હતી નહીં ને પછી કરે છે. એટલે અનાદિ અનંત જે એનું સ્વરૂપ હોય એ એનું મૂળ સ્વરૂપ છે. એના મૂળ સ્વરૂપને ગ્રહણ કરે તો એનું સાચું સ્વરૂપ આત્માનું ગ્રહણ કરે. માટે સાચું સ્વરૂપ એના દ્રવ દ્રષ્ટિ છે, પછી એમાં સાધનાને પર્યાય કરે. તાદાત વર્ણાદિક ભાવો અને ગુણસ્થાનાદિક ભાવો એનો તાદાત્મ્ય થાય તો સિદ્ધ થાય ત્યાં સુધી રહેવું જોઈએ. તો સિદ્ધ અવસ્થામાં તો એ રહેતું નથી, માટે એનો તાદાત્મ્ય સંબંધ નથી. એવી રીતે સિદ્ધ દશામાં તો બધું છૂટી જાય છે, ગુણસ્થાનાદિક ભાવો છૂટી જાય ને આ વર્ણાદિક ભાવો એ છૂટી જાય, બધું છૂટી જાય છે. સિદ્ધ થાય એની સાથે તાદાત્મ્ય જેની સાથે એને ઉપયોગ ગુણ જે ઉપયોગ સ્વરૂપ આત્મા છે એ શાશ્વત રહે છે. બાકી તાદાત્મ્ય સંબંધ આની સાથે નથી. તો એ સંસારની અંદર જેમ વર્ણાદિક ભાવો ગૌણ થાય, પ્રગટ થાય, તિરુભાવ થાય, આવિર્ભાવ થાય વર્ણાદિક ભાવો, તો એની સાથે સાથે જે આત્મા એની જેવો સંબંધ એની સાથે માનો, અને ઉદગળારે માનો, જીવારે માનો, એમ માનો તો બે ને જીવ ને હજી મને ભેદ જ નહીં રહે. જીવનું સ્વરૂપ જુદું ને પૂતગળનું જુદું એ કેવી રીતે રહેશે? પૂતગળી જીવ ને જીવ એ પૂતગળ, એવું તાદાત્મ્ય કરે. વિરોધી ભાવનો કઈ એક એ ભાવ વિરોધી છે, રૂપી ભાવ આત્માનો છે જ, આત્મા તો ના એક ભાવ છે. જીવ ને જીવમાં કઈ ભેદ જ નહીં. જેવો એનો સંબંધ રૂપિયા રે એવો આત્મા રે સંબંધ, એવો આત્મા રે સંબંધ છે જ નહીં. કેતો આત્મા તો જ્ઞાયક છે ને ઓળખ તો જળ છે, એનો સંબંધ એવી રીતના માત્ર કે એ આત્માનો કહેવાય છે. દેખી લૂંટા તો પંથમાં તો પંથ લૂંટાય છે, પંથ લૂંટાતો નથી. બોલે જેનો વ્યવહાર છે પંથ લૂંટાતો નથી, માણસો લૂંટાય છે. વર્ણ દેખ્યા જીવનો વર્ણ કહેવામાં આવે એ બધું ઓલા પંથ જેવું છે. જીવને પંથ નથી લૂંટાતો, જીવ તો મૂળ સ્વરૂપે જેમ છે એમ જ છે. એ વ્યવહારથી કહેવાય કે આ જીવનું છે, આ વર્ણ જીવમાં, આ ગંધ જીવમાં, આ ગુણસ્થાન જીવન, આ બધું જીવનું છે, બધો વ્યવહાર કરવામાં આવે છે. વર્ણાદિક ભાવો તો જીવના જ રહે, ગુણસ્થાનાદિક ભાવો પણ એ જીવના વ્યવહારથી કરવામાં આવે છે. જાણી શકાય છે કે વર્ણાદિ ભાવો તો જીવના હોય જ ક્યાંથી, તો રૂપી છે, અને ગુણસ્થાનાદિ ભાવો એ તો અનાદિ અનંત સાથે નથી, માટે એ કઈ જીવનો તાદાત્મ્ય સંબંધ નથી. એ વ્યવહારથી કહેવામાં આવે કે આ જીવને આ આની સાથે સંબંધ છે, આ જીવના છે, આ ગુણસ્થાન જીવના છે, બધું વ્યવહારથી કરવામાં આવે છે. જીવને અને પૂતગળને સંબંધ હોય તો એ કે જે રૂપી પણ અને કોને, તો જીવ રૂપી પણ એટલે મોક્ષ કોનો થયો તો પૂતગળ નો થયો એવું થશે, કે તો જીવ પૂતગળ થઈ જશે, જીવ રૂપી પણ પામશે, એવું કઈ થતું નથી. પૂતગળ નો કઈ મોક્ષ થતું, જીવનો મોક્ષ કહેવામાં આવે છે. મૂંઢમતી તારા લક્ષણ છે તો એ જીવને મોક્ષ થશે એમ નમસ્તે. જીવ ને જીવમાં કઈ ભેદ જ નહીં રહે, પૂતગળી જીવ થઈ જશે. મોક્ષ તો જે જીવ તો જુદો અને પૂતગળી જુદા છે, માટે આજે વર્ણાદિ ને ગુણસ્થાન અને ભાવો એની સાથે તાદાત્મ્ય સંબંધ જીવને નથી. જે વસ્તુનો જે ભાવ હોય એનો જ હોય, એ બીજાનો હોય જ નહીં એવો સિદ્ધાંત છે. જેવું કરણ હોય એવું જ કાર્ય થાય, કરણ કાર્યને સંબંધ છે. જેવું એનું સાધન એવું એનું કાર્ય. સોનામાંથી સોનાના જ દાગીનાઓ થાય, સુવર્ણમાંથી સોનાના જ દાગીના થાય, એમાંથી લોઢાના થાય નહીં. ચૈતન્યમાંથી ચૈતન્ય પર્યાયો થાય, એમાંથી જળની પર્યાયો થાય નહીં. એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને પર્યાપ્ત ને અપર્યાપ્ત ને બધા વ્યવહારથી જીવના બધા ભેદો કહેવામાં આવે છે. એ બધું વ્યવહાર છે, એ તો જાણી શકાય એવું છે. આમ યુક્તિ થઈને અનુભવ થી જો તો આત્મા જુદો છે અને આ બધું જુદું છે એમ જાણી શકાય. જેવ એનું સાધન એવું એનું કાર્ય. જીવ પોતે નાયક ભાવ એનું કાર્ય પણ નાયક ભાવ હોય છે. એ નાયક નાયક રૂપે જ હોય છે. સાધન ને કારણ ને કાર્ય ને બધા એના પારખો બધા વેદ નો એમાં હોય છે. એમાં જુદા સાધનો કેવા બધા ભેગા છે. જે વસ્તુનો જે ભાવ હોય તે રૂપે જ હોય, બીજા રૂપે હોય જ નહીં. એવું સિદ્ધાંત છે. સોનાનું જ્ઞાન હોય તો સોનાનું જ જ્ઞાન દેખાય. એ કઈ તરવાર નથી. તરવાર જુદી ને સોનાનું જ્ઞાન જુદું. સુવર્ણ મય જ સોનાનું જ્ઞાન છે. તરવાર જુદું છે. લોકો એને તરવાર દેખે, સોનાનું જ્ઞાન ને સોનું જ દેખે. વસ્તુનો ભાવ જે હોય તે રૂપે જ. ચૈતન તે ચૈતન રૂપે જ છે. ચૈતન તે બીજા રૂપે થયું નથી. તે પુગળ રૂપે થયું નથી. અને તે એક એક ગુણસ્થાન રૂપે, એક એક ગુણસ્થાન રૂપે કે મિથ્યાત્વથી ગુણસ્થાન વ્યવહાર, પછી એ સાધક દશાની પર્યાય પ્રકૃતિ, આસ્વાદન ને મિત્ર ને સમ્યક દર્શનની પર્યાય પ્રકૃતિ, એમાંથી તો છઠ્ઠી સત્વે ગુણસ્થાન અને પાંચમું ગુણસ્થાન, બધી પર્યાયો એટલે વૃદ્ધિગત થતી ગઈ છે. વૃદ્ધિગત પર્યાયો થાય પછી સ્વામી માંથી બધી પર્યાયો થાય. બધી પર્યાય પલટતા પડતા પછી પૂર્ણ થાય કેવું જ્ઞાન થાય છે. એટલે એ બધા એ બધી પલટતી આવે છે. બધી નાયક ભાવ છે એ તો સદા એમ નથી. પછી કેવળ જ્ઞાનની પર્યાય છે એ તો દ્રવ્યનો પર્યાય વસ્તુનો સ્વભાવ છે. એ પર્યાય એમને રહે છે પણ એ પર્યાય પલટાયા કરે એવો જીવનો સ્વભાવ છે. પણ એ કેવળ જ્ઞાનની પર્યાય એ પર્યાય છે. દ્રવ્યનું આખું સ્વરૂપ તો એ આખું અખંડ અનાદિનું છે. એવી કેવળ જ્ઞાની પર્યાયો અનંતકાળ સુધી પરિણામ કરે તો દ્રવ્યમાં તો ખૂબ થઈને કરે છે. અનંતકાળ સુધી કેવળ જ્ઞાની પર્યાય પરિણામ કરે તો એવું અખૂટ ખજાનાવાળું દ્રવ્ય છે એને લક્ષ મળે. આચાર્યદેવ કહે છે, અહો જ્ઞાની જેનો તમે આ ગુણસ્થાને વર્ણાધિક ભાવ ન દેખો. આચાર્યદેવ ઠેર એ બધી કુદગળની રચના જાણો. એ બધા જે કુદગળના સદભાવને અભાવથી જે પ્રગટ થાય છે બધું કુદરતમાં નથી. એ ન દેખો એ બધું. એક વિજ્ઞાન ઘન આત્માને દેખો. એક વિજ્ઞાન ઘન સર્વ આત્મા છે એને દેખો. આ બધી અધૂરી પર્યાય પર દ્રષ્ટિ નહીં દેતો. અધૂરી પૂરી પર્યાય પર દ્રષ્ટિ નહીં દેતા. એક અખંડ જે અખૂટ ખજાનો જેમાં ભરે છે. અનંત અનંત ખજાના, અનંત શક્તિઓ જેમાં ભરે, અનંત ભાવો ભરેલો છે. એવા દ્રવ્યને ગ્રહણ કરો. એવા દ્રવ્યને લક્ષમાં લેવા. એ લક્ષમાં લેવાથી પછી જે પર્યાય છે એમાં પરિણામ વગર રહેવાની જ નથી. એક મુખ્ય જે દ્રવ્ય છે એને ગ્રહણ કરો. એ અખૂટ ખજાનો જેમાં ભરેલો છે એ દ્રવ્યને તમે લક્ષમાં લેવો તો એમાં જે આવા એક પર્યાય સાધનાની છે આવ્યા વગર રહેવાની જ નથી. એ દ્રષ્ટિની સાથે જ્ઞાન આવશે અને જ્ઞાનની સાથે લીનતા આવશે. એ આવ્યા વગર રહેશે નહીં ને એમાં લીનતાની વૃદ્ધિ થાય. એ બધા કાર્યની સાથે આવ્યા વગર રહેશે નહીં. મૂળ અખંડ ખજાનો ભરેલો છે એવા દ્રવ્યને ગ્રહણ કરો. પછી સાધનાની પર્યાય અને જ્ઞાનમાં ધ્યાન કરો. બાકી મૂળ વસ્તુને ગ્રહણ કરો. દ્રષ્ટિ એની ઉપર જે મૂળ છે મૂળને ગ્રહણ કરો. મૂળમાંથી તો બધું સ્થેદ કરવાનું છે. આ મૂળ ચૈતન દ્રવ્યનું આ મૂળ છે. ચૈતન દ્રવ્યનો અખૂટ ખજાનો છે. જે ઝાડ રોપવું હોય ઝાડનું મૂળ ગ્રહણ કરો કે કઈ જાતનું ઝાડ રોપવું છે, કઈ જાતનું, કઈ જાતિનું બી વાવવું છે, કે આંબાનું વાવવું છે કે લીમડાનું વાવવું છે કે આ એનું મૂળ કઈ જાતનું મૂળિયું ગ્રહણ કરે. મૂળિયામાં અખંડ શક્તિ ભરી છે. એ મૂળિયું જો બરાબર ગ્રહણ કર્યું તો એમાંથી જે જાતનું મૂળ છે એ જાતને એમાં બધું પાંગર્યા વગર રહેવાનું. મૂળ ગ્રહણ કરો. ચૈતન્ય નું મૂળ નાયક સ્વભાવ ગ્રહણ કરો તો એમાંથી બધું પ્રગટ થયા વગર છે. આચાર્ય મૂળ ગ્રહણ કરાવે છે, નાયક ગ્રહણ કરો. ઘણાને એમ થઈ જાય ને કે આ સાધકની અધૂરી પૂરી પર્યાય કેવળ જ્ઞાની પર્યાય એને લક્ષમાં ન લેવી. એ કાંઈ લક્ષમાં લેવું નહીં તો શું લક્ષમાં લેવું. આચાર્ય મૂળ સ્વભાવ ગ્રહણ કરો. સ્વભાવમાંથી સ્વભાવ આવશે. જે વસ્તુ સ્વભાવ છે સ્વભાવ નથી, સ્વભાવ દાગીના જોતા જે જાતના દાગીના જે સોનું છે સોના ને ગ્રહણ કરે, એ દાગીના ગ્રહણ નહીં કરવાનું સોનું ગ્રહણ કરે, સોનું ગ્રહણ કરવાથી એમાંથી દાગીના થશે, દાગીનામાંથી સોનું થાય નહીં સોનામાંથી દાગીના થશે, મૂળ ને ગ્રહણ આટલું બધું જે ઝાડ પાંદરું હોય ઝાડ જેમાંથી પાંદરે નું મૂળ ક્યાં છે, મૂળ ને ગ્રહણ કરે પછી એમાંથી બધી શાખાઓ પાડશે, એમાંથી શાખાઓ આવશે, મૂળ ગ્રહણ નહીં કરે એક શાખા નહીં આવે, મૂળ ગ્રહણ કરાવે અને સિંચન નામાં એક શાખા એમાંથી મૂળ ગ્રહણ કરશો તો બધી શાખા એમાંથી પાંદરી લેવાનું છે, શાખા એ તો શાખા જ છે કઈ મૂળ નથી, બધી ડાળની શાખા જુદા જુદા શાખા એ નીકળે ને એ બધી શાખા મતી ને શ્રોત ને અવધિ ને મન કરે ને બધી એ બધું મૂળ જ ગ્રહણ કરે, જેમ જેમ એને જ્ઞાન સાધનાની જ્ઞાન વૈરાગ અને નિંદાનું પોષણ મળે એ શાખા એ બધી પાંગરી ને છેવટે જયારે પૂરું થાય ત્યારે વળી જુદી જાતની ઝાડ થઈ જવાની, શાખા એ પછી એક શક્તિ રહેતી નથી તો ફરતી જાય બધી શાખા એનો ફેરફાર, ઝાડ ની જયારે પૂર્ણતા થાય તે વળી જુદી જાતની થઈ જાય, મૂળ એ મૂળ અને જે શાખાએ શાખાઈ રહે બધી શાખાઓ નથી, જેના ફેરફારો થાય એ મૂળિયું નથી, જે એક સરખું રહે છે તે મૂળ છે, જે ફેરફારો થાય છે એ મૂળ નથી, જે ફેરફારો વાળા વસ્તુને ગ્રહણ કરવાથી એમાં તારું સ્થિરતા કેવી રીતે જાણશે, જે ફેરફાર વાળું છે એનું તારું શ્રદ્ધા અને તારી અડગતા એમાં લીનતા કેવી રીતે જાણશે, મૂળ ને ગ્રહણ કરતા એમાં તું સ્થિર રહી શકે, તારી દ્રષ્ટિ એમાં જામશે, તારી લીનતા એમાં જામશે, તારું જ્ઞાન પણ એમાં જામશે, જે એક સરખું રહે છે એને જ્ઞાન કરે, ફેરફારોને ગ્રહણ કરવાથી તરત ડગમગ તારી જે ફેરફારો થાય એ ફેરફારો કઈ ગ્રહણ કરવા જેવા ને બધું જાણવા જેવા, અને વેદનમાં આવે છે બધા વેદનના ફેરફારો થાય એને ગ્રહણ ન કરવા, મૂળને ગ્રહણ કરવા, સ્વાનુભૂતિની દશા વધતી જાય એ બધા ફેરફારો થાય, કેવળ જ્ઞાને પર્યાય એમાં ક્ષણે ક્ષણે પર્યાયો બદલતી જાય છે, પછી એક તરફી કોઈ અપેક્ષા પણ તોય પણ પરિણામન છે બધી સમય સમય પર્યાયો પણ છે, પર્યાય ઉપર દ્રષ્ટિ દેવા નથી એ વેદનમાં આવે છે, એ જાણવામાં આવે છે, દ્રષ્ટિ તો એક ચૈતન્ય ઉપર સ્થાપી દે, એક ચૈતન્ય હાથમાં લીધું તો બધું એના હાથમાં લીધું, સર્વસ્વ ભેદ સર્વસ્વ એના હાથમાં આવ્યું, આખું લોક આવી ગયું એના હાથમાં એક ચૈતન્ય હાથમાં આવ્યું, એની પરિણતિ પ્રગટ થાય આખા લોકલોકનું જ્ઞાન એમાં આવી ગયું, આ બધું અખંડ વેદન ચૈતન્યનું આવી ગયું, અખંડ જ્ઞાન એમાં આવી ગયું, અખંડ ચારિત્ર અખંડ બળ બધું એમાં આવી ગયું એક ચૈતન્ય ગ્રહણ કરવા, લોકલોકનું જ્ઞાન એમાં આપતા આવી ગયું દ્રવ્ય ગ્રહણ દ્રષ્ટિ સમ્યક દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થતા એમાં બધું સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર બધું એમાં પ્રગટ થાય, નિહાળ જે ચૈતન્ય દ્રષ્ટિ ને દ્રવ્ય દ્રષ્ટિ હજી બે ગાથા બાકી છે, હજી ઘીના ગળાની દ્રષ્ટિ પાકે છે, હજી મોહન કર્મ ના આવે ગુણ સ્થાન જે આવે જીવ કેમ જે ઉદગણ સદભાવ અભાવની કર્મનો અભાવ થયો ને પ્રેક્ષ્યો, અને કર્મ ના સદભાવ થી તો પ્રગટે છે. એના નિમિત્ત ને ઉપાદાન પોતાનું કર્મ નહીં, કર્મ ના અભાવ થી જે પ્રેક્ષ્યો એ બધું પૂર્ણ રહે. એ અભાવ નો તારું તું નહોતો ને થયું એવી અપેક્ષા અમારે નહીં, અમારે ગ્રહની અંદર નિરપેક્ષ કરતો નહીં. ભાવની અપેક્ષા થી શક્ય એ બધી પૂજાની રચના જાણવાની. એક વિજ્ઞાન ગના આત્મા એને ગ્રહણ કરે છે. પણ કે જે આ ચૈતન્યમાં વેદન થયું, ચૌદમા ગુણસ્થાનમાં સહયોગી અયોગી ગુણસ્થાન ચૈતન્યમાં વેદન થાય, બધી પૂજાની રચના જાણે વેદન અંદર ભલે થાય, પણ અભાવ એની અપેક્ષા જ્યાં જે આ પૂજાની અપેક્ષા તે એમાં
પ્રસાદ.